આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. યશાયાનું પુસ્તક અને તેનો 64મો અધ્યાય અને પહેલી કલમ. આપણે જ્યારે છેલ્લી વાર અભ્યાસમાં મળ્યા હતા ત્યારે આપણે 63મો અધ્યાય અને તેની 10મી કલમ સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ પહેલી કલમ, 64મા અધ્યાયમાં પહેલી કલમ છે, ત્યાંથી શરૂઆત કરીશું અને જરા થોડા પાછળ જઈશું 63મો અધ્યાય અને તેની 11મી કલમ તરફ. આ જે વચન આપણી આગળ છે, ખાસ કરીને આ બાકીનો 63મો અધ્યાય અને 64મો અધ્યાય, અને તે એક અજાયબ જેવી આપણા પવિત્ર શાસ્ત્રમાં પ્રાર્થના છે. આ એક પ્રભુને મદદને માટે એક વિલાપ, એક પોકાર કરવામાં આવ્યો છે, એક પ્રાર્થના કરવામાં આવી છે કે પ્રભુ તમે પાછા ફરો. અને આ જે 64મો અધ્યાય અને પહેલી કલમમાં જે લખવામાં આવ્યું છે કે જો તમે આકાશોને ફાડીને નીચે ઉતરો, કમ ડાઉન, અને આ જે શબ્દો છે તે આ પ્રાર્થનામાં આપણે જે મૂળ હેતુ કહીએ અથવા તો કેન્દ્ર જે મુદ્દો કહીએ, ધ હાર્ટ ઓફ ધ પ્રેયર, તે આ શબ્દો દ્વારા આપણને બતાવવામાં આવી રહ્યા છે. હવે પછીની જે આપણે વચન જોઈશું, જે પ્રાર્થના જોઈશું, તે સર્વ અહીંયા આજે આજીજી છે, તેમાંથી તે વહે છે, તે કેન્દ્ર સ્થાનથી વહી રહ્યા છે. અને અહીંયા જે વચન આપણે જોવાના છે અને તો એ છે કે પ્રભુનો સેવક, પ્રભુનો પ્રબોધક આ દલીલ દ્વારા પ્રભુને સમજાવે છે અથવા તો મનાવે છે, કદાચ મનાવે છે એ વધારે યોગ્ય શબ્દ છે, કે પ્રભુ તમે તમારા આશીર્વાદ અને તમારા સામર્થ્યમાં ફરી તમારા લોકોની પાસે આવો. કદાચ આ પ્રકારની દલીલ, આ જ પ્રકારની આજીજી આપણે જે આપણા સમાજમાં જે ખોવાયેલા છે, આપણા કુટુંબીજનો જે કદાચ જેઓની સાથે આપણા સંબંધમાં તાળ પડી છે, તિરાડ પડી છે, તેઓની સાથે કદાચ આપણે આવી રીતે જ વાર્તાલાપ કરતા હોઈએ છે. બહુ અજાયબ જેવું આ વચન છે, બહુ અજાયબ જેવી આ પ્રાર્થના છે. અને અહીંયા પોકારીને કહેવામાં આવે છે કે તમે આકાશોને ફાડી અને નીચે ઉતરો. હવે પાછા જ્યારે આપણે 63મા અધ્યાયમાં જઈએ અને જ્યાં પ્રાર્થનાની શરૂઆત થાય છે, તો ત્યાં લુક ડાઉન, અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે નીચે જુઓ અને અમારી જે એકદમ લાચાર હાલત છે, દયાજનક હાલત છે, તેને જુઓ. એક મદદને માટે પોકાર કે દેવ બાપ, જેમ તમે સિનાઈ પર્વત ઉપર ઉતર્યા હતા તે રીતે ફરીથી તમારા સામર્થ્યમાં તમારી જે જે જબરજસ્ત શક્તિ છે તેને પ્રદર્શિત કરો. આવો તો વાલાઓ જોઈએ આપણે પ્રભુ આ વચન દ્વારા કેવી રીતે આપણી સાથે વાત કરવા માંગે છે. ત્યારે તેમના લોકોએ પુરાતન સમયનું તથા મૂસાનું સ્મરણ કર્યું અને કહ્યું, સમુદ્ર પાસેથી જે અમોને પોતાના ટોળાના પાળક સહિત ઉપર લાવ્યા તે આત્મા મૂક્યો, જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહીં, તે ક્યાં છે? અને આ જે પ્રશ્ન છે એ મહત્વનો પ્રશ્ન છે, અને એ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. 14મી કલમ વાંચું. ખીણમાં ઉતરી જનાર ઢોરની જેમ તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા, તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા. ઇંગ્લિશમાં અહીંયા કહે છે કે લુક ડાઉન. બીજું ભાષાંતર જે છે ગુજરાતીમાં, ત્યાં પણ એવા જ કંઈક શબ્દ વાપરવામાં આવ્યા છે. અને જ્યારે આપણે આ પ્રાર્થનાને જોઈએ તો જે પહેલી દલીલ છે, પહેલું જે પ્રયત્ન છે પ્રભુને સમજાવવાનો, પ્રભુને મનાવવાનો, અને એ તો એ છે, અને આપણી માટે જાણવું બહુ જરૂરી છે કે જ્યાં સુધી પ્રભુ આપણી તરફ નજર ના કરે ત્યાં સુધી મદદ આવતી નથી. અને અહીંયા જે વચન આપણે વાંચ્યું તેનો ભાવ એ છે કે પ્રભુ, અમે તમને યાદ કરી રહ્યા છે, અમે તમને પાછા આવવાની વાટ જોઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણું વહાલું કોઈ આપણાથી દૂર હોય ત્યારે આપણે કેવી તેમની યાદ આવતી હોય છે. આપણે તેમને જોવાને માટે, તેમને મળવાને માટે, તેમની સાથે વાત કરવાને માટે એક ઝંખના હોય છે. અને એવા જ કંઈક ભાવ અહીંયા આપણે વચનમાં જોઈ રહ્યા છે કે લુક ડાઉન ફ્રોમ હેવન, પ્રભુ તમે સ્વર્ગમાંથી અમારી તરફ નજર કરો. અને જ્યાં સુધી પ્રભુ સ્વર્ગમાંથી આપણી તરફ નથી જોતા ત્યાં સુધી આપણી જે લાચાર દુખી અવસ્થા છે તે તેનું કશો હલ આવતો નથી. હવે આ સમયે એક ગેરસમજ હું તમારી દૂર કરવાને માગું છું કે ઘણી વખત આપણે એવું સમજતા હોય છે કે પ્રભુ તો સ્વર્ગમાં છે ને આપણી સામે સતત જોઈ રહ્યા છે, આપણે શું કરી રહ્યા છે, ખુશ થાય છે, મંડળીમાં જઈએ, આઈ મીન આપણે દેવળમાં જઈએ અને બાઇબલ અભ્યાસ કરીએ અને આ વગેરે વગેરે. પણ એક બીજી હકીકત પણ સમજવી બહુ જરૂરી છે, અને એ તો એ છે કે એક સમય એવો આવે છે કે જ્યારે પ્રભુ પોતાનું મુખ આપણી તરફથી ફેરવી લે છે, કારણ કે આપણે પાપમાં જીવતા હોઈએ છે, પાપમાં જીવતા હોઈએ છે. જો હું તમારું ધ્યાન અને અહીંયા જે આપણે પ્રાર્થના વાંચી એવા જ કંઈક શબ્દો આ વચનમાં પણ વાપરવામાં આવ્યા છે, અને તે તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. જો તમે પૂર્ણ નિયમ તેનો 26મો અધ્યાય અને 15મી કલમ આપણે વાંચીએ તો ત્યાં અહીંયા આપણે જે આજીજી જોઈ રહ્યા છે એવા જ કંઈક શબ્દો જોઈએ છે, લખવામાં આવ્યું છે. ત્યાં પૂર્ણ નિયમ 26મો અધ્યાય અને 15મી કલમ કહે છે, તમારા પવિત્ર ધ્યાન સ્વર્ગમાંથી નીચે જુઓ અને તમારી ઇસ્રાયેલી પ્રજા ઉપર તેમજ અમારા પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તમે અમને દૂધ અને મધથી છલકાતો જે દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ વરસાવો. આ એક બહુ અગત્યની હકીકત છે કે જ્યાં સુધી પ્રભુ આપણી સામે ના જોવે ત્યાં સુધી મદદ આવતી નથી. જો હું તમારું ધ્યાન મિસર દેશ પર દોરું, અને મિસરમાં જ્યારે યહૂદી લોકો બંદીવાન હતા ત્યારે આપણે જાણીએ છીએ કે જ્યારે નિર્ગમનનું પુસ્તક શરૂ થાય છે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ પોતાના લોકોને યાદ કર્યા. નું જ્યારે વાણમાં હોય છે, પૂર આવ્યું છે, અને ત્યારે ત્યાં પણ લખવામાં આવ્યું છે કે પ્રભુએ નુને યાદ કર્યો. હવે આપણે એ ગેરસમજમાં પણ ના રહીએ કે પ્રભુ બહુ બિઝી થઈ ગયા હતા અને ભૂલી ગયા હતા, અને કે ભાઈ કામમાં પડી ગયા, ખબર જ ના પડી કેટલો સમય વીતી ગયો છે અને હવે લાવો હું મારા લોકોને યાદ કરું. ના, એ ગેરસમજ ના હોવી જોઈએ. પ્રભુ પોતાના સમય પ્રમાણે પ્રભુ પોતાના લોકોને યાદ કરે છે, અને જ્યારે પ્રભુનો જે યોજના છે તેનો સમય પરિપક્વ થાય ત્યારે પ્રભુ પોતાના લોકોને યાદ કરે છે, અને જ્યારે તે યાદ કરે છે ત્યારે આપણી તરફ ફરી અને મદદ મોકલે છે. અને મેં કીધું તે પ્રમાણે આપણે એ ગેરસમજમાં ન રહીએ કે પ્રભુ કાયમ આપણે ગમે તેવું જીવન જીવીએ તો પણ પ્રભુ કોઈ પણ જાતની કોઈ પણ જાતનું તેનું ખરાબ પરિણામ નહીં હોય અને પ્રભુ કાયમ આપણી પર દ્રષ્ટિ રાખશે. પ્રભુ આપણી જે કંગાળ અવસ્થા છે તેને ત્યારે જોવે છે જ્યારે આપણે પ્રભુની તરફ ફરીએ. અને આ કોઈ નવી નવી વાત નથી વાલાઓ. જો હું તમારું ધ્યાન પુણ્ય નિયમ તેનો 31મો અધ્યાય અને 17 અને 18 કલમ તરફ દોરું તો ત્યાં આવું જ કંઈક લખવામાં આવ્યું છે. ત્યાં પ્રભુ પોતાના લોકોને કહે છે તેઓ આ સમયે રણમાંથી અરણ્યમાંથી વચનના દેશમાં પ્રવેશવાના હતા. અને પ્રભુ અહીંયા એવું કહે છે 31મો અધ્યાય અને તેની 17 અને 18મી કલમ કે ત્યારે મારો કોપ તે લોકો પર ભભૂકી ઉઠશે અને હું તેઓને તજી દઈશ અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઉતરશે અને તેઓને ભરખી જશે. ત્યારે તેઓ કહેશે કે આપણા દેવ આપણી વચ્ચે નથી, તેથી આ બધા સંકટો આપણા પર આવે છે. પણ અન્ય દેવોની પૂજા કરીને તેઓએ કરેલા પાપને કારણે હું તેમનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ. જ્યારે આપણે અન્ય દેવો તરફ, અને હવે એ વિશે આપણે ઘણી વખત વાત કરી છે આ યશાયાના અભ્યાસ દરમિયાન કે કેવી રીતે આપણે આપણા જીવનમાં અન્ય દેવો ઊભા કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુને જે માન મળવું જોઈએ તે આપતા નથી, ત્યારે એક સમય આવે છે કે પ્રભુ તેઓનું મુખ આપણાથી સંતાડે છે. જ્યારે આપણે પ્રભુના નિયમ પ્રમાણે ન ચાલીએ, પાપમાં જીવીએ, ત્યારે. હવે મેં જે 26મા અધ્યાયને 15મી કલમ વાંચી જ્યાં લખવામાં આવ્યું છે કે હિઝ હેબિટેશન ઇઝ હોલી, એટલે કે તેમનું નિવાસસ્થાન પવિત્ર છે. અહીંયા પણ આપણે જે 11થી 14મી કલમ વાંચી ત્યાં એ જ ભાવ અને એ જ શબ્દો લખવામાં આવ્યા છે. પણ અમુક વખત આપણે એ પ્રભુની જે પવિત્રતા છે, પ્રભુનો જે મહિમા, પ્રભુનો જે ગૌરવ છે તેને ભૂલી જઈએ છે. અને આપણે આપણું એક જાતની વિચારશૈલી એવી બની ગઈ છે. આપણે આજના સમયમાં કહીએ તો જેને બ્રોડ માઇન્ડેડ કહેવામાં આવે છે, કે આપણી જે આપણે એટલા બધા આગળ વધી ગયા છે કે હવે અમુક વાત જે પવિત્ર શાસ્ત્ર પ્રમાણે પાપ છે, પવિત્ર શાસ્ત્ર પ્રમાણે જે યોગ્ય નથી, તેની સામે આપણે આખાડા કાન કરીએ છીએ. આપણે સહનશીલ બની ગયા છે અમુક બાબતમાં. આપણે જોઈએ છીએ અમુક જે જીવનસરણી છે, જેવી રીતે યુવાન યુવતીઓ વર્તી રહ્યા છે, કુટુંબોમાં જે ચાલી રહ્યું છે, મંડળીઓમાં જે ચાલી રહ્યું છે, આપણે અમુક પાપ વિશે વિરોધ લેવાને બદલે આપણે સહનશીલ બની ગયા છે. પણ ઈશ્વર હજુ ઈશ્વર જ છે. તે હજુ પણ તે વાતનો વિરોધ કરે છે. આપણે પાપ સાથે સમજાવટ કરી લઈએ છીએ, વાતો ઘાટો કરી શકીએ છીએ. આપણે મેં કીધું તે પ્રમાણે આંખાડાઈ કાન કરી લઈએ છીએ, પરંતુ ઈશ્વર ક્યારેય નહીં. ઈશ્વર ક્યારે પણ પાપ સાથે સમાધાન કરતા નથી. અને જ્યારે આપણે એ જીવનશૈલીમાં પ્રવેશીએ છીએ ત્યારે પ્રભુ આપણી સામે સ્મિત કરવાનું બંધ કરી દે છે અને પોતાનો ચહેરો ફેરવી લે છે. અને મેં કીધું એ પ્રમાણે આ કોઈ નવી વાત નથી. આપણે જોયું તે પ્રમાણે જ્યારે યહૂદી લોકો મિસર દેશમાંથી વચનના દેશમાં, માફ કરજો, અરણ્યમાંથી વચનના દેશમાં પ્રવેશવાના હતા, ત્યારે પ્રભુએ તેઓને ચેતવણી આપી હતી. અને એ જે પુણ્ય નિયમનો 28મો અધ્યાય અને જ્યાં આશીર્વાદો અને શ્રાપ લખેલા છે તે તમે જો ધ્યાનથી વાંચો, જો તમે જોશો તો જે આશીર્વાદ છે તે 14 જુદા જુદા આશીર્વાદો આપવામાં આવ્યા છે, પણ શ્રાપ છે એ લગભગ 4 ગણા છે, 52થી લગભગ 54 જેટલા ત્યાં ગાડી શ્રાપ આપવામાં આવ્યા છે. અને જો તમે યહૂદી લોકોનો ઇતિહાસ જોશો, તે પ્રજાનો તમે ઇતિહાસ જોશો એ જૂના કરારમાં, તો તમે જોશો કે એ દરેક શ્રાપ તે પૂરો થયો. કેમ? કારણ કે તેઓ પ્રભુને આજ્ઞાંકિત રહીને ચાલ્યા નહીં, અને બીજા દેવોની પાછળ તેઓ વારંવાર ભટકવા માંડ્યા. આજનું જે વચન છે આપણા આત્મિક જીવન માટે અને મંડળીને માટે બહુ અગત્યનું વચન છે, બહુ જ સચોટ રીતે તે લાગુ પડે છે. વાલાઓ, આજની મંડળી જે છે, અને કોઈ એક મંડળીની વાત નથી કરતો, હું દરેક મંડળીની વાત કરી રહ્યો છું. માફ કરજો, મારે એવું કહેવું જોઈએ મોટાભાગની મંડળીઓની હું વાત કરી રહ્યો છું, કે આજે મંડળી પાસે જાત જાતની યુક્તિઓ અને કુયુક્તિઓ બહુ છે, સ્કીમ્સ જેને કહેવાય બહુ છે, પણ પ્રભુનો આશીર્વાદ નથી. અને એનું કારણ એ છે કે પાપ, આપણે પાપને ટોલરેટ કરીએ છીએ, આપણે પાપને સહન કરી રહ્યા છીએ. આ ચેતવણી આપણે વારંવાર આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છીએ, અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ કહે છે કે, અને લોકો આ પ્રબોધક પ્રાર્થના કરી રહ્યા છે કે પુરાતન સમયનું તથા મૂસાનું સ્મરણ કર્યું અને કહ્યું, સમુદ્ર પાસેથી જે અમો ને પોતાના ટોળાના પાળક સહિત ઉપર આવ્યા તે આત્મા મૂક્યો. યાદ કરી રહ્યા છે કે પ્રભુએ કેવી રીતે સહાય કરી હતી, કેમ એ સહાય આજે નથી. આગળ વધીએ તો બીજું જે કારણ હું તમને બતાવીશ, અને એ તો એ છે કે પ્રભુનો મદદગાર હાથ, અને તે આપણે આ 12 અને 14 કલમમાં જોઈશું. હવે જ્યારે આપણે જૂનો કરારને વાંચીએ અને ખાસ કરીને નિર્ગમનનું પુસ્તક વાંચીએ અને જોઈએ, તો વારંવાર આપણને પ્રભુનું સામર્થ્ય જોવા મળે છે. વારંવાર આપણે પ્રભુનું સામર્થ્ય જોઈએ છે, અને પોતાના લોકોના હકમાં તે સામર્થ્ય આપણે જોઈ શકીએ છીએ, જેવી રીતે મિસરના લોકોને હરાવ્યા અને જેવી રીતે બંદીવાસમાંથી તેમને છોડાવી અને તેમને બહાર કાઢ્યા. પછી આપણે જોઈએ છીએ કે અરણ્યમાં તેમનું કેવી રીતે પોષણ કર્યું, જે લાલ સમુદ્ર હતો તેના બે જે ભાગ પાડ્યા. આપણે જોઈએ જ્યારે ન્યાયાધીશોના પુસ્તકમાં આવીએ ત્યારે જે વિજય આપ્યો, આપણે ગિદ્યોન જોઈએ છીએ, આપણે સામસૂન જોઈએ છીએ, અને બીજા ઘણા બધા એવા વચન છે જેમાં આપણે પ્રભુનું જે સામર્થ્ય છે તે જોઈએ છે. અને એ કાયમ પ્રભુ પોતાના લોકોના હકમાં કરે છે, પ્રભુના પોતાના લોકોને વિજયવંત કરવાને માટે કરે છે. અને અહીંયા આપણે આ જે સમય છે ત્યારે પ્રબોધક જાણે છે કે પ્રભુ કોઈક રીતે પોતાનું જે સામર્થ્ય છે, પોતાનો જે આશીર્વાદ છે તેને પાછો રાખ્યો છે. ફરીથી હું તમને યાદ દેવડાવવા લાવો, આ યશાયા પ્રબોધક છે તે ભવિષ્ય જોઈ રહ્યો છે. પ્રભુ યશાયા પ્રબોધકને શું થનાર છે તે બતાવી રહ્યા છે, કે યરૂસાલેમનો જે નાશ થવાનો છે, પ્રભુ મંદિર છે જે ખંડેર પડ્યું છે, આખો જે યરૂસાલેમ અને ઇઝરાયલ દેશ છે તેને નાસી પાસ થઈ ગયો છે, એકદમ કહીએ કે ભંગાર થઈ ગયો છે. પોતાના લોકો અત્યારે બંદીવાસમાં છે, અને આ પ્રબોધક પ્રભુને પ્રશ્ન પૂછી રહ્યા છે કે પ્રભુ તમારું સામર્થ્ય ક્યાં છે, કેમ પ્રભુ તમે તમારું જે સામર્થ્ય છે તે બતાવતા નથી, કેમ તમે અમારી માટે લડતા નથી જેવી રીતે પહેલાના સમયમાં તમે તમારા લોકોને માટે લડ્યા હતા. કદાચ આપણામાંથી અમુક લોકોને પણ આ પ્રશ્ન છે કે કેમ જે પવિત્ર શાસ્ત્રમાં અમે જોઈ રહ્યા છીએ તે આજના દિવસમાં નથી બની રહ્યું, કેમ લોકો પ્રભુની પાસે નથી આવતા, કેમ કેમ લોકો જે ચમત્કાર કરતા હતા તે જોતા નથી. અને આ એક વિલાપ આપણે પ્રબોધક દ્વારા જોઈ રહ્યા છે. વાય હેઝ ગાડ નોટ શોન હિઝ પાવર એઝ હી હેઝ ડન પ્રીવિયસલી? અને આ વાત વાલાઓ સમજવી બહુ જરૂરી છે. એક વાત આપણે જાણીએ, આ આપણું જે જીવન છે, ખાસ કરીને આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીએ છીએ, એક ખ્રિસ્તી જીવનની જો હું તમારી સાથે વાત કરું તો એ એક આત્મિક યુદ્ધ છે. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ બેટલ. ઘણી વખત આપણે બહુ મોટી ગેરસમજ હોય છે, આપણે એ ભ્રમમાં જીવતા હોઈએ છીએ કે, અને ખાસ કરીને જે જુઠ્ઠા પ્રબોધકો છે જેઓ જુદી જાતની એક સુવાર્તા આપે છે કે પ્રભુનો તમે સ્વીકાર કરો એટલે બધું સારું થઈ જશે, તમારી બધી માંદગી જતી રહેશે, તમારી બધી જે આર્થિક મુશ્કેલીઓ છે દૂર જતી રહેશે, તમને કોઈ જાતની વિટંબણા નહીં હોય જીવનમાં, બસ બધું સારું જ હશે. પવિત્ર શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી વાલાઓ. અને જ્યારે આ જૂઠા પ્રબોધકોને સાંભળીને અને આપણે એ પ્રમાણેની આશા રાખીએ છીએ ત્યારે આપણે એક ગેરસમજ હોય છે કે આપણું જે એક ખ્રિસ્તી આત્મિક જીવન છે એ રમતગમતનું મેદાન છે. પણ વાસ્તવિકતામાં કહું તો આ એક રમતનું મેદાન નથી, આ એક યુદ્ધનું મેદાન છે. વી આર ઇન અ સ્પિરિચ્યુઅલ બેટલ, આત્મિક યુદ્ધમાં છીએ આપણે. અને એક જ રીતે આ યુદ્ધમાં આપણે વિજયવંત થઈ શકીએ છીએ, અને એ તો પ્રભુના સામર્થ્યમાં. પ્રભુના સામર્થ્ય વગર આપણે કોઈ રીતે આ યુદ્ધમાં જીતી શકતા નથી. આપણે જો પવિત્ર શાસ્ત્ર તમે જો ખરેખર ધ્યાન દઈને વાંચો તો આ એક જે સત્તા છે, અદ્રશ્ય સત્તા, તે આપણે ઉત્પત્તિથી તે પ્રકટીકરણ સુધી જોઈ શકીએ છીએ. જેમને આપણે દૂત કહીએ છીએ, જે એમાં જે શૈતાની દૂત છે તે પણ આવી ગયા. અને એક જે યુદ્ધ થઈ રહ્યું છે, જે આપણે જે અદ્રશ્ય જે જગ્યા છે, અનસીન રેલમ જેને કહી શકાય આપણે, તેમાં જે આ યુદ્ધ થઈ રહ્યું છે તે યુદ્ધમાં આપણે આપણા શારીરિક જે આપણી લિમિટેશન છે તેમાં આપણે ભાગ લઈ શકતા નથી. એ ફક્ત આપણે પ્રાર્થના દ્વારા એમાં ભાગ લઈ શકીએ છીએ, પણ એ આપણો વિષય નથી આજે. આ પ્રાર્થના થઈ રહી છે અહીંયા ગાડી, પણ આ જે આત્મિક યુદ્ધ છે તે ફક્ત આપણે પ્રભુના બળ ઉપર તે જીતી શકીએ છીએ. જો તમે આ આત્મિક યુદ્ધ તમારા પોતાના બળથી અથવા તો તમારા પોતાના સામર્થ્યથી જો તમે જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તે તમે એક પ્યાલું લઈને સમુદ્રને ખાલી કરવાનું કામ કરી રહ્યા છો. જેટલું અઘરું એ છે, જો તમે એક ગ્લાસ લો અને સમુદ્રમાંથી પાણી લઈને તેને ખાલી કરવાનો પ્રયત્ન કરો, એટલું અઘરું આત્મિક જે યુદ્ધ છે તેની ઉપર પ્રભુ વગર વિજયવંત થવાની વાત છે. ટ્રાઇંગ ટુ ફાઇટ અ સ્પિરિચ્યુઅલ બેટલ ઓન આવર ઓન ઇઝ લાઇક ટ્રાઇંગ ટુ એમ્પ્ટી એન ઓશન વન કપ એટ અ ટાઈમ. અશક્ય વસ્તુ, શક્ય જ નથી. મુશ્કેલીની વાત એ છે વાલાઓ કે આજની મંડળી અને આજનો ખ્રિસ્તી આ જે યુદ્ધ છે તે પોતાના સામર્થ્યમાં અને પોતાના શક્તિબળમાં જીતવાનું પ્રયત્ન કરી રહ્યા છે. આજની મંડળી પોતાની આવડત ઉપર, પોતાના ડહાપણ ઉપર અને પોતે કેવી રીતે આગળ વધી શકે તેની ઉપર તે આધાર રાખી રહ્યા છે, ના કે પવિત્ર આત્મા પર, ના કે પ્રભુના બળ ઉપર. અને આના લીધે આપણે જે મંડળીમાં આજે જે બની રહ્યું છે અને આજે એક મંડળી ખોખલી પડી ગઈ છે, અને હું મંડળીની જ વાત નહીં કરું કે એક ખ્રિસ્તી વ્યક્તિ ખોખલી પડી ગઈ છે, કારણ કે તે જે કંઈ કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે તે પોતાના ડાપણમાં અને પોતાના બળમાં. અને ઘણી વખત, અને વાલાઓ હું એમ નથી કહેતો કે જે માણસનું જે ડાપણ છે, માણસના જે પ્રયત્નો છે તેના દ્વારા કશું નથી થતું, કારણ કે આપણે જોઈએ છે કે માણસ પોતાના ડાપણ પ્રમાણે, આપણે ઉત્પત્તિના 11મા અધ્યાયમાં જઈએ તો આખો મોટો જે બાબેલનો બુરજ બાંધી દીધો હતો, અને આપણે જોઈએ છીએ બીજા ધર્મના જે લોકો છે કે પોતાના બળથી પોતાના શક્તિથી કેવી સંસ્થાઓ ઊભી કરે છે, કેટલા લોકોને કેટલા લોકોનું પોષણ કરતા હોય છે. તમે જુઓ છો કે એમના ધર્મની કેવી રીતે વધી રહ્યા છે. એ બાબતોમાં કોઈ પ્રભુનો આશીર્વાદ નથી વાલાઓ. એટલે મારું એવું ના માનશો કે આપણે પોતાના ડાપણથી અથવા તો પોતાના બળથી આપણે એક સંગઠન કરીને જ્યારે કામ કરીએ ત્યારે કશું નથી બનતું, એવું નથી કહેતો. ઘણી મંડળીઓ આ રીતે ચાલી રહી છે, અને ચાલી જ નહીં રહી છે એમ નહીં, પણ ખરેખર તેઓ વૃદ્ધિ પામી રહ્યા છે. ભલાઓ મુશ્કેલીની વાત, અથવા તો શબ્દ આવતો નથી બરાબર, પણ એ છે કે અમુક વખત આ જે કાર્યો છે, અને હવે હું મંડળીની વાત કરી રહ્યો છું, અમુક જે વાતો બની રહી છે, જે વૃદ્ધિ મળી રહી છે, તેને આપણે પ્રભુનું કામ, પ્રભુનો હાથ છે એમ કહીને આપણે તેને મહત્વ આપતા હોય છે. પણ દુઃખની વાત એ છે કે જે બહારની દુનિયા છે તે માનતી નથી, કારણ કે જે કામ થઈ રહ્યું છે તે પ્રભુ દ્વારા નહીં પણ આપણા પોતાના બળ દ્વારા થઈ રહ્યું છે. અને એથી કરીને આપણે મંડળીમાં જે પરાક્રમ હોવું જોઈએ, મંડળીમાં જે કામ થવું જોઈએ, જે વસ્તુ આપણે પ્રેરિતોના કૃત્યોમાં જોઈ રહ્યા છે તે બનતી નથી, કારણ કે આપણે આપણા હાથે કરેલું, આપણી યોજના દ્વારા કરેલું, આપણી સમજણ દ્વારા કરેલું કામ જે છે તેને પ્રભુના કામ તરીકે ઓળખાવીએ છીએ. અને એથી કરીને જે બહારની દુનિયા છે તેની પર કોઈ જાતનું ઇમ્પ્રેશન પડતી નથી. અને આ વાત તમારો, અને આ જે બહારની દુનિયા છે પછી પ્રશ્ન પૂછે છે કે તમારો પ્રભુ ક્યાં છે, વેર ઇઝ યોર ગાડ. અને જે આપણે જે કાર્ય કરી નાખ્યા છે, એક આપણે એમ કહી શકાય કે પ્રભુની જે કામ છે તેની એક બહુ સસ્તી નકલ છે, ચીપ સબસ્ટિટ્યુટ ફોર ધ રિયલ પાવર ઓફ ગાડ. પ્રભુનું જે સામર્થ્ય છે તેની આ એક બહુ સસ્તી નકલ છે. અને એથી કરીને આપણે પ્રભુનું જે કાર્ય છે તેને જોઈ શકતા નથી આપણા પોતાના જીવનમાં અને મંડળીના જીવનમાં. આગળ વધીએ તો હું જે 16મી કલમ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. અહીંયા લખવામાં આવે છે, આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ, લુક ડાઉન. તમારી આતુરતા તથા તમારા મહાન કાર્યો કર્યા છે, તમારા હૃદયની લાગણી તથા મારા પરની દયા શું કુચિત થઈ છે શું? પછી 16મી કલમ કહે છે કે જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો, હે યહોવા, તમે અમારા પિતા છો, પ્રાચીન કાળથી અમારો ઉદ્ધાર કરનાર એ જ તમારું નામ છે. અહીંયા આપણે આપણા દેવબાપનું કેરિંગ હાર્ટ, દયા રાખનારું, આપણી સંભાળ રાખનારું હૃદય જોઈએ છે. આપણે વાલાઓ યાદ રાખીએ કે પ્રભુ આપણને કદી પ્રેમ કરવાનું મૂકતા નથી, કદી આપણને તજી દેતા નથી. આપણે જ્યારે પાપમાં જીવીએ છીએ ત્યારે પણ પ્રભુ આપણી પર પ્રેમ કરે છે. એક વસ્તુ વાળાઓ યાદ રાખીએ, આપણે જ્યારે આપણી સૌથી ખરાબ અવસ્થામાં હોઈએ, એકદમ પાપી અવસ્થામાં હોઈએ, એમ કહે કે જ્યારે ગટરમાં પડેલા કીડા જેવા હોઈએ, ત્યારે પણ પ્રભુ આપણને એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે આપણે આપણી જાતને જ્યારે સૌથી પવિત્ર સમજીએ છીએ. જ્યારે આપણે એમ સમજીએ છીએ કે હું પ્રભુની બહુ નજીક છું, પ્રભુને જે ગમતા કાર્ય કરી રહ્યા છે, એ બંને અવસ્થામાં ભાઈ પ્રભુનો પ્રેમ ઘટતો કે વધતો નથી. પ્રભુ આપણને સંપૂર્ણ રીતે કાયમ પ્રેમ કરે છે. પણ બીજી પણ વસ્તુ એટલી જ હકીકતની છે કે અમુક વખત પ્રભુ એ પ્રેમને જે વરસાવવાનો તે આપણાથી પાછો રાખે છે. એ વાત પણ આપણે યાદ રાખીએ. ઇઝરાયલ જે પ્રજા હતી જ્યારે અન્ય દેવો તરફ વળી હતી ત્યારે પણ પ્રભુ તેમને પ્યાર અપ્રેમ કરતા હતા, પણ તે સમયે એ લોકોને એવું લાગતું નહોતું. ખાસ કરીને જ્યારે બાબિલોનના બંદીવાસમાં હતા, અમુક ન્યાયાધીશોનો જે સમય છે જ્યારે બીજી પ્રજાઓ આવી અને તેઓની ઉપર હુમલા કરતી હતી, ત્યારે તે સમયે તેઓને કદાચ લાગતું નહીં હોય કે પ્રભુ બહુ પ્રેમ કરે છે. પણ એવું હતું નહીં. પ્રભુ કારણ કે તેમના પાપના લીધે પ્રભુએ તેમનો હાથ પાછો રાખ્યો હતો. અને આ વાત સમજવી બહુ જરૂરી છે. અને વાલાઓ, આપણે એમ ન સમજીએ, અમુક વખત આપણે આપણા પોતાની મનમાં આવી જાતની દલીલ કરતા હોય છે, કારણ કે બધું સારું છે, બધું સારી રીતે ચાલી રહ્યું છે. એથી કરીને પ્રભુનું પ્રભુ હું જે કરી રહ્યો છે તેનાથી ખુશ છે અને મને માન્ય રાખ્યો છે. વાલાઓ, આપણે એ અને એ વિશે હું તમારી સાથે આગળ વાત કરીશ. અત્યારે આગળ વધીએ તો અહીંયા આપણે જે જોઈ રહ્યા છે, આ જે યશાયાના યશાયા પ્રબોધક દ્વારા પ્રાર્થના જે આપણે જોઈ રહ્યા છે, તેમાં યાદ રાખીએ કે પ્રભુનું જે સામર્થ્ય છે અને પ્રભુનો જો પ્રેમ છે તેનાથી આપણે બહુ દૂર ના જતા રહીએ. કારણ કે તેના સબસ્ટિટ્યૂટમાં, એના બદલામાં આપ કશું છે જ નહીં. કોઈ રીતે આપણે તેને રિપ્લેસ કરી શકતા નથી. અને જ્યારે આપણને એ ભાન થાય ત્યારે જો હું 17મી કલમ તરફ તમારું ધ્યાન દોરું તો ત્યાં લખવામાં આવ્યું છે કે હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને તમારી બીક ન રાખીએ એવી રીતે અમારા હૃદયો તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે, તમારા વારસાના કુળોને માટે પાછા આવો. અને અહીંયા અમે અમને તમારી જરૂર છે, તમે પાછા આવો. આ એક હૃદયનું રુદન છે કે પ્રભુ શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ એવી રીતે અમારા હૃદયો તમે શા માટે કઠણ કરો છો? વાલાઓ, આપણે યાદ રાખીએ કે આ જે લોકો યશાયા પ્રબોધક જોઈ રહ્યો છે, યશાયા પ્રબોધક જે લોકો જે સંબોધી રહ્યો છે જેમને, તેઓ પ્રભુના લોકો છે. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે આ જે પ્રભુના લોકો છે તેમને આ વાત યાદ દેવડાવવી પડે છે. આપણે અમુક વખત માનતા હોય છે કે જે વિધર્મી છે, મંડળીના નથી, તેઓને આ વાત આપણે બધી કહેવી પડે. પણ દુઃખની વાત એ છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ વાત યશાયા પ્રબોધક પ્રભુના લોકો સાથે કરી રહ્યા છે. અને આ જે વચન આપણે વાંચી રહ્યા છે તે એક સાબિતી રૂપ છે કે અમુક વખત આપણે પ્રભુના લોકો એટલા આત્મનિર્ભર થઈ જઈએ છે કે આ વાત ભૂલી જઈએ છે. શું આજે એ આ જે વ્યક્તિની અહીંયા વાત થઈ રહી છે, આ જે લોકોની વાત થઈ રહી છે, શું એ આપણે તેઓના કરતાં કંઈ બહુ જુદા છીએ? શું આપણામાં ને તેમનામાં શું બહુ તફાવત છે? શું આ આપણી આજની મંડળી છે? મને નથી લાગતું. મને લાગે છે કે આજનું જે મંડળી છે, આજનો આપણો જે ખ્રિસ્તી સમાજ છે, તે આ યશાયાના સમયના જે લોકો છે તેનાથી કંઈ બહુ જુદો નથી. આપણે એ વાત વાલાઓ ખાસ યાદ રાખવાની છે કે આ લોકોની જેમ આપણે પણ એકદમ લાચાર અને એકદમ આશા વગરના છીએ. હેલ્પલેસ એન્ડ હોપલેસ, નિરાશાજનક છે આપણે, લાચાર અને નિરાશાજનક છે આપણે વાલાઓ. પ્રભુની જો આપણે પ્રભુથી દૂર છીએ તો આપણે આપણા આત્મિક આ જે યુદ્ધ છે, જો આપણે સંભાળીશું નહીં, સચેત નહીં રહીએ, તો કદાચ આપણે એવી ગેરસમજમાં આપણે પડી જઈશું કે જો હું અમુક વસ્તુ અમુક રીતે કરીશ, અમુક પદ્ધતિથી કરીશ, જે પણ મંડળીએ જે પણ પદ્ધતિ અપનાવી હોય એ, અને તો આપણે લાગે છે તો ખરા કે આપણે યુદ્ધ લડી રહ્યા છે, પણ તેમાં કોઈ સામર્થ્ય નથી. યાદ રાખીએ વાલાઓ, ગમે તેટલી અસંભવ પરિસ્થિતિ હોય તો પણ પ્રભુ જે એક મિનિટમાં પોતાના સામર્થ્યમાં જે કરી શકે છે, તે બધી મંડળીઓ ભેગી થઈ, બધા ખ્રિસ્તીઓ ભેગા થઈ અને પોતાના આખા જીવનમાં પોતાના સામર્થ્યમાં નથી કરી શકતી. કદાચ જો મેં ખોટી રીતે બોલ્યો હોય તો હું ઇંગ્લિશમાં કહેવા માંગ્યું છે કે વી નીડ ટુ રિયલાઇઝ દેટ ગાડ કેન ડુ મોર ઇન અ મિનિટ વિથ હિઝ પાવર ધેન વોટ વી કેન ડુ ઇન અ લાઈફ ટાઈમ વિથ આવર ઓન અબિલિટીઝ. પ્રભુ એક મિનિટમાં પોતાના સામર્થ્ય દ્વારા જે કરી શકે છે, તે આપણે આપણા જીવનભરમાં નથી કરી શકતા. આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ, પ્રભુ તરફ વળીએ. યાદ રાખીએ વાલાઓ, અને અજાયબ જેવા જે વચન છે, જે આપણને યાદ દેવડાવે છે કે કેમ આપણને પ્રભુની જરૂર છે. પહેલામાં પહેલા તો આપણે રિવાઇવલ, આત્મિક જાગૃતિની માટે જરૂર છે. અમુક વખત આપણે વિચારતા હોઈએ છીએ કે જો અમુક રીતે આપણે કરીશું, મિટિંગો રાખીશું, તો આપણે આત્મિક જાગૃતિ લાવી શકીશું. આપણે બધું હવે કેવું છે કે પ્રભુને બહુ શોધતા નથી, કારણ કે આપણું જે કેલેન્ડર છે ને એ સેટ થઈ ગયું છે. કસમય અઠવાડિયું આવ્યું એટલે મિટિંગો કરવાની, કયો સેવક આવશે, કોઈ પ્રાર્થના કરીને બોલાવે છે કે ભાઈ આ સેવકને સાંભળ્યું છે કે સારું છે કે ફલાણું છે, અને બોલાવી લીધા, મિટિંગો કરી દીધી. વાલાઓ યાદ રાખીએ, હું છે ને તમને ફરી યાદ દેવડાવું છું, દાઉદ જ્યારે ગલાયતની સાથે લડાઈ કરવા ગયો, ત્યારે તેણે સાઉલનું બખ્તર નહોતું પહેર્યું. અને આપણે ઘણી વાર સાઉલના બખ્તરમાં, આના બહુ ઊંડી વાત છે, મારી પાસે સમય નથી કે હું તમને સંપૂર્ણ રીતે સમજાવી શકું, પણ અમુક વખત આપણે જે આત્મિક યુદ્ધ છે તે પ્રભુના સામર્થ્યમાં નહીં પણ સાઉલના બખ્તરમાં લડવાની માટે બહુ જ તૈયાર થઈ જતા હોઈએ છે. અને આ પ્રાર્થના જે યશાયા પ્રબોધક કરી રહ્યા છે, તે આપણી જે મૂર્ખતા છે તેને ઉઘાડી પાડે છે. આ જે પરિસ્થિતિમાં લોકો હતા, અને આજે મારા અને તમારામાં ઘણા લોકો એવા છે, કદાચ મંડળી ઘણી બધી એવી છે કે બહુ સ્પષ્ટ રીતે આપણે જાણીએ છીએ કે જે પરિસ્થિતિમાં આપણે છે, જે સંજોગોમાં આપણે છે, જે પાપી અવસ્થામાં આપણે છે, ત્યાં ફક્ત પ્રભુ જ આપણને મદદ કરી શકે છે, બીજું કોઈ નહીં. અને છતાં પણ આપણે પ્રભુ તરફ ફરતા નથી, કારણ કે અહીંયા આપણે 17મી કલમમાં વાંચ્યું તે પ્રમાણે આપણું હૃદય કઠણ થઈ ગયું છે. આપણા હૃદય કઠણ થઈ ગયું છે. અને બે રીતે આપણું હૃદય કઠણ થાય છે વાલાઓ. પહેલામાં પહેલાં તો આપણે આપણું હૃદય કઠણ એ રીતે થાય છે કે આપણે પ્રભુના વચનને જે માન આપવું જોઈએ તે આપતા નથી અને એ વચનથી આપણે દૂર ચાલીએ છીએ. અને બીજું એ છે કે આપણું હૃદય કઠણ થાય છે કારણ કે આપણને પ્રભુનો પ્રભુના ભય હોતો નથી, જે પ્રભુને માટે માન હોવું જોઈએ, જે પ્રભુની માટે આપણે એક રેવરન્સ હોવું જોઈએ તે હોતું નથી. અને એથી આપણે પ્રભુની તરફ બહુ કેરલેસ બની જઈએ છીએ, કંઈ પડેલી હોતી નથી. અને જ્યારે આપણે આ અવસ્થામાં આવીએ ત્યારે પાપ વધતું જાય છે, કારણ કે હવે પ્રભુનું વચન શું કહે છે તેનાથી આપણને કોઈ ફરક પડતો નથી. પ્રભુનું વચન જે રીતે આપણને જીવન જીવવાનું કહે છે તેને કોઈ આપણે માન્ય રાખતા નથી. અને આ પરિસ્થિતિમાં જ્યારે આપણે આવીએ ત્યારે બહુ કફોડી હાલતમાં આપણે હોઈએ છીએ, જે આપણે હમણાં છેલ્લી કલમમાં જોઈશું. અને બીજી વસ્તુ મેં તમને કીધું તે પ્રમાણે કે ધ લેક ઓફ ફિયર ઓફ ગાડ, પ્રભુની જે બીક હોતી નથી. અને આપણે શું કરીએ છીએ, બે જાતની બીક હોય છે. પહેલામાં પહેલાં તો જે વચન જ્યાં પ્રભુનું ન્યાય વિશે લખવામાં આવ્યું છે, જે પ્રભુનો કોપ વિશે લખવામાં આવ્યું છે, તે વચનો આપણે ગણકારતા નથી. અને આપણે એવું કહીએ છીએ કે હા, જે પ્રભુ તો મને પ્રેમ કરે છે ને, આ મને લાગુ નથી પડતું, કે મને પ્રભુ મારું હૃદય જાણે છે એટલે મને મને પ્રભુ કંઈ કરશે નહીં. પણ એક વાસ્તવિકતા આપણે વાલાઓ યાદ રાખીએ કે જ્યારે આપણે પ્રભુથી દૂર જતા રહીએ છીએ, વન વી ડ્રિફ્ટ અવે ફ્રોમ ધ વર્લ્ડ ઓફ ગાડ, અને પ્રભુથી આપણે જ્યારે દૂર જઈએ અને પાપમાં ચાલવાનું શરૂ કરે છે, ત્યારે પ્રભુ થોડી વાર માટે તો આપણને તક આપે છે કે આપણે પાછા આવીએ. પ્રભુ વારંવાર કોઈક લોકોને મોકલે છે, કોઈક રીતે આપણને પાછા બોલાવે છે અને કહે છે પસ્તાવો કરો. અને જ્યારે આપણે વારંવાર જેવી રીતે ફારૂને પોતાનું હૃદય હઠીલું કર્યું તેમ હઠીલું કરી અને આપણે આપણા રસ્તે જ અને આપણને જે યોગ્ય લાગે છે તે પ્રમાણે જ્યારે ચાલીએ છીએ, ત્યારે પ્રભુ પછી પોતાની પીઠ ફેરવી લે છે, આપણે જોયું તે પ્રમાણે. અને તેના જેટલું મોટું ન્યાય બીજો કોઈ નથી. જ્યારે તમને જે કોઈ વ્યક્તિ પ્રેમ કરે તે વ્યક્તિ જ પછી તમને કે ભાઈ હવે હું હવે કંટાળી ગઈ છું, હવે તારે જે કરવું હોય એ કર, એ તમે જાણો છો કે એ બહુ, એ જ્યારે આપણે એ વળાંક ઉપર આપણા જીવનમાં આવીએ ત્યારે તેનાથી કફોડી હાલત બીજી કોઈ છે નહીં. અને મારું માનવું છે વાલાઓ કે આપણે જે સમયમાં જીવી રહ્યા છે તે એ સમયમાં જીવી રહ્યા છે. અને તે માટે હું તમારું ધ્યાન રૂમિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 24મી કલમ તરફ દોરવા માંગુ છું. રૂમિયોનો અધ્યાય તેનો રૂમિયોનો પહેલો અધ્યાય ને તેની 24મી કલમ આપણને આ પ્રમાણે કહે છે વાલાઓ કે માટે ઈશ્વરે તેઓને તેઓના અંતકરણની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદર અંદર પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. એક સમય એવો આવે છે કે પ્રભુ કહે છે તમારે કરવું છે તો જાઓ કરો. ઉડાવ દીકરાઓની વાત આપણે જાણીએ છીએ, બાપની પાસે ગયો, મારે મારું જીવન મારી રીતે જીવવું છે, બાપે કીધું જા. એક સમય એવો આવે છે વાલાઓ, અને એ જ રૂમિયોના પત્રમાં પહેલા અધ્યાયમાં 28મી કલમમાં કે પ્રમાણે કહે છે વાલાઓ કે ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, માટે જે ઉચિત નથી એવા કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા. ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા. વાલાઓ આ પરિસ્થિતિમાં આપણે આવીએ પહેલા આપણે ચેતી જઈએ તે બહુ જરૂરી છે. આગળ જે 18મી અને 19મી કલમ છે તે આપણે જોઈએ તો કે જે થોડા જ વખત તમારા પવિત્ર લોકોએ વતન ભોગવ્યું છે, અમારા શત્રુઓએ તમારા પવિત્ર સ્થાનને ખોંદ્યું છે, જેઓ ના પર તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી, ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થઈ ગયા છે. અને અહીંયા આપણે જે જોઈ રહ્યા છે કે પહેલાં તો આ જે લોકો હતા તે જે આ વિધર્મીઓ હતા, બીજી જે પ્રજાઓ હતી તેઓએ તેઓની દે હેવ ઓવરકમ ધેમ, એટલે કે યહૂદી લોકોને હવે તેઓ એ દબાવી દીધા છે, તેઓનું યહૂદી લોકો ઉપર વર્ચસ્વ છે. અને બીજી વસ્તુ આપણે એ જોઈએ છે કે આ પ્રભુના જે લોકો હતા જેની પર પ્રભુની કદી સત્તા હતી નહીં, એટલે કે એનો મતલબ એવો કે જેઓએ પ્રભુને કદી માન્યા જ નહોતા, હવે આ યહૂદી લોકો તેઓના જેવા થઈ ગયા છે. અને એટલે કે આપણને જે આજ્ઞા આપવામાં આવી છે વાલાઓ, જો આપણે આપણા જે આપણો જે સમય છે અને આપણી મંડળીને આ કેવી રીતે લાગુ પડે છે જોઈએ, તો પ્રભુએ આપણને આજ્ઞા આપી છે કે આપણે બહાર જઈ અને સુવાર્તા પ્રચાર કરી અને શિષ્ય બનાવીએ. અને આજની મંડળીની અવસ્થા એ થઈ ગઈ છે વાલાઓ કે આપણે દુનિયામાં જઈ અને પ્રભુની વાત ફેલાવવાને બદલે દુનિયા હવે મંડળીમાં આવી ગઈ છે, અને એટલી હદે આવી ગઈ છે કે હવે બહારની દુનિયામાં અને મંડળીમાં કોઈ તફાવત આપણે જોઈ શકતા નથી. આપણે જે વિધર્મી છે, જે અહીંયા લખવામાં આવ્યું છે, જે પુરાતન કાળથી જેની પર રાજ નથી કર્યું તેના તે લોકોના જેવા થઈ ગયા છે વાલાઓ, કેવી દુઃખદ અવસ્થામાં આપણે આવી ગયા છીએ. આપણે જોઈ રહ્યા છે કે તમે જ્યાં પણ જુઓ, સત્તા દ્વારા તમે ટીવી પર જુઓ, રેડિયો પર જુઓ, તો જે ખ્રિસ્તી શિક્ષણ છે તેને એક હસવામાં કાઢી નાખવામાં આવે છે. આપણને આ ખોટું શિક્ષણ છે તેવું કહેવામાં આવે છે. બીજા ધર્મોને વધારે માન આપવામાં આવે છે. અને તેનું કારણ એ છે વાલાઓ, કારણ કે આપણે ખ્રિસ્તી તરીકે નબળા પડી ગયા છે. અને જે યુદ્ધ, આત્મીય યુદ્ધ જેની હું તમારી સાથે આજે વાત કરી રહ્યો છે, તેને આપણા બળમાં આપણે જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એથી કરીને જે લોકોને આપણે પ્રભુ તરફ વાળવાની જરૂર છે, અથવા તો પ્રભુની તરફ જેઓને લાવવાના છે, જે આજ્ઞા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવી છે, તેના બદલે આપણે તેઓના જેવા થઈ ગયા છે. તેઓ આપણી પર વિજયવંત થઈ રહ્યા છે. શેતાન આજે વિજયવંત થઈ રહ્યો છે કારણ કે આપણે પ્રભુના સામર્થ્યને ભૂલી ગયા છે. વાલાઓ, આ સમયે આપણે આ અભ્યાસનો અંત લાવીએ ત્યારે હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે તમે ક્યાં બેસીને પ્રભુની સ્તુતિ કરો છો તે બહુ અગત્યનું છે. શું તમે પ્રભુનું પરાક્રમ તમારી મંડળીમાં જોવો છો? શું તમે પ્રભુનું પરાક્રમ તમારા પોતાના જીવનમાં જોવો છો? કારણ કે જે પ્રભુ પ્રેરિત કૃત્યોમાં હતા, જે પવિત્ર આત્મા પ્રેરિત કૃત્યોના પુસ્તકમાં આપણે જોઈએ છે, એ જ પવિત્ર આત્મા અને એ જ દેવ આજે પણ હાજર છે. તો કેમ એ કાર્ય આપણી મંડળીમાં આપણા જીવનમાં નથી થઈ રહ્યું? અને એનું કારણ એક જ છે, કારણ કે આપણે પ્રભુને સંપૂર્ણ રીતે સરેન્ડર નથી. અને આપણી મંડળીમાં આપણા પાળક દ્વારા, અને જો તમે પાળક હોય અને સાંભળતા હોય તો મને માફ કરજો, પણ એટલી બધી રીતે તેમણે સુવાર્તાને ખોખલી કરી નાખી છે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની નોકરી પર, પોતાનું જે સ્થાન છે, પોતાની ખુરશીને સાચવવામાં એટલા વ્યસ્ત છે કે પ્રભુનું જે કામ છે તે ભૂલી ગયા છે. અને એમાં સૌથી વધારે જો વાંક હોય તો આપણે જે લોકો બેસીને સાંભળીએ છીએ તેમનો છે, કારણ કે આપણે પણ પ્રભુના સામર્થ્યને ભૂલી ગયા છે. જો તમારા મંડળીમાં આજે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, જુલાઈ મહિનાનો અંત આવ્યો, ઓગસ્ટ મહિનો છે, અને આ 7 મહિનામાં તમે તમારી મંડળીમાં કેટલા લોકોને પોતાનું જીવન પ્રભુને સોંપતા જોયા? શું તમે એ વિટનેસ કર્યું છે? શું એ તમે જોયું છે સાક્ષીમાં કે કોઈક તમારા મંડળીમાં પ્રભુની પાસે પોતાનું જીવન સોંપવાને માટે આવ્યા હોય? શું કોઈ વિધર્મી માણસ તમારા મંડળીમાં આવ્યો છે અને એણે આપણું જે જીવનશૈલી છે, આપણા વચન દ્વારા, આપણું જે પ્રેમ તેમના તરફ છે તે દ્વારા પ્રભુને ઓળખતા થયા હોય? શું એવું આ બન્યું છે? અને જો નથી બન્યું તો કેમ નથી બન્યું? અને જો નથી બનતું તમારી મંડળીમાં તો તમે કેમ એ મંડળીમાં બેઠા છો? કેમ તમે બીજી કોઈ બીજી મંડળી નથી શોધતા? કેમ તમે બીજી કોઈ જગ્યાએ નથી જતા ત્યાં જ્યાં તમે પ્રભુનું સામર્થ્ય જોઈ શકો છો? હું જે મંડળીમાં બેસું છું, હું જે મંડળીમાં પ્રભુનું ભજન કરું છું, ત્યાં હું વારંવાર આ વસ્તુ જોઉં છું કે જ્યાં લોકોના જીવન બદલાઈ રહ્યા છે, જ્યાં લોકો બહારથી આવે છે અને પ્રભુનું જીવન સોંપે છે. કેમ આ વસ્તુ આપણી ગુજરાતી ખ્રિસ્તી મંડળીમાં નથી બનતી? કારણ કે આપણે પ્રભુથી દૂર ચાલી ગયા છે. આપણામાં અને વિદેશીઓમાં કોઈ ફરક રહ્યો નથી. અને આ એક બહુ દુઃખની વાત છે. એ જ પ્રભુ, એ જ પવિત્ર આત્મા આજે પણ હાજર છે. વી રિઝેમ્બલ ધ પેગન હુ આર ઓવરકમિંગ અસ. આપણે મંડળીઓની જે સમસ્યા છે, મંડળીઓમાં જે વાતચીત થઈ રહી છે, મંડળીઓમાં જે બધા બનાવ બની રહ્યા છે એ તમે જો તો આપણને અમુક શરમમાં નાખી દે. જે વિધર્મીઓમાં નથી બનતું તેવું આપણી મંડળીઓમાં બની રહ્યું છે. અને આપણા આગેવાન જે લોકો છે, આપણા જે પાળક છે, તેઓના જીવનમાં આપણે જોઈ રહ્યા છે. વાલાઓ, આપણે જાગવાની બહુ જરૂર છે. આપણે આ જે પ્રાર્થના અહીંયા જોઈ રહ્યા છે તે પ્રમાણે આપણે પણ એક પોકાર કરવાનો છે આપણા બાપને. આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવસ્થાનમાંથી જુઓ. જે પરાક્રમ આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે એ પરાક્રમની આજે આપણને પણ બહુ જ જરૂર છે. એ જ દેવ જેણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, એ જ દેવ જેણે મુએલાને જીવતા કર્યા, એ જ દેવ જે 5000 માણસને ખવડાવ્યું, આંધળાઓને સાજા કર્યા, લૂલાઓને ચાલતા કર્યા, તે જ દેવની ભક્તિ આજે આપણે કરી રહ્યા છે. અને આજે એ દેવને આપણે પોકાર કરવાનો છે કે આકાશમાંથી નજર નાખી તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ, અમારી ઉપર દયા કરો. કમ ડાઉન, આકાશમાંથી તમે નીચે આવો. ભલા, હું આશા રાખું છું કે આજનો સંદેશો તમારી માટે આશીર્વાદિત રહ્યો હોય. ઓ અમારા વાલા પવિત્ર દેવ, ફરીથી એકવાર તમારી આગળ નમ્યા છે પ્રભુ બાપ. ફરીથી પ્રભુ બાપ હું તમને આજીજી કરું છું પ્રભુ બાપ, કે જે આત્મિક જાગૃતિની જરૂર છે અમારા સમાજમાં, અમારી મંડળીમાં પ્રભુ બાપ, પ્રભુ બાપ તમે તે લાવો. તમારા વગર પ્રભુ અમે લાવી શકતા નથી પ્રભુ બાપ. પ્રભુ અમે અમારા જ પોતાના કાર્યમાં અને અમે અમારી જ પોતાની જે એક વ્યવસ્થા કરી છે પ્રભુ બાપ, તેમાં અમે જીવી રહ્યા છીએ અને અમે જ પ્રભુ બાપ થોડું ઘણું જે કામ છે અમારા બળમાં જે કરીએ છીએ તે જોઈને અમારા પોતાની પીઠને થાબડીએ છીએ, શાબાશી આપી રહ્યા છીએ એકબીજાને પ્રભુ બાપ. પ્રભુ બાપ અમારા બાળકોને, અમારા જે આગેવાનો છે પ્રભુ બાપ, તેઓને તમે જગાડો પ્રભુ બાપ, મંડળીને તમે જગાડો પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, એક આ જે આત્મિક યુદ્ધ છે પ્રભુ બાપ, તેમાં અમે અમારું જે બખ્તર તમે આપેલું છે તે પહેરીને એક યોદ્ધાના રૂપમાં જઈએ પ્રભુ બાપ. અને પ્રભુ બાપ, જ્યાં સુધી વિજય ન મળે ત્યાં સુધી અમે સંતોષ ન માનીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું પ્રભુ બાપ. આત્મિક જાગૃતિની જે જરૂર છે પ્રભુ બાપ તે તમે લાવો પ્રભુ બાપ. પ્રભુ બાપ, અમારે જે સેવકની જરૂર છે, જે પાળક સાહેબોની જરૂર છે પ્રભુ બાપ, જે નિડરતાથી પોતાનું તમારું વચન લોકોને આપે પ્રભુ બાપ, પોતાનું પરિસ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર શું કોન્સિક્વન્સીસ, શું પરિણામ આવવાનું છે જ્યારે પ્રભુનું વચન નિખાલસતાથી અને કોઈ પણ જાતના ડર વગર બોલ્યા બોલનાર સેવક પર એની પર ધ્યાન ન આપતા પ્રભુ બાપ, ફક્ત તમારી તમને મહિમા મળે તે રીતે તમારું વચન આપનારા સેવકો તમે અમારા સમાજમાં અને અમારી મંડળીમાં ઊભા કરો. આ મારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં માંગુ છું. સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.